એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા દાર્શનિક વિશે વાત કરવાના છીએ જેઓ 20મી સદીના કદાચ સૌથી પ્રભાવશાળી અને ઘણા માટે સૌથી ભેદી પણ રહ્યા છે, લુડવિક વિટ્જેનસ્ટાઇન.
હા, બિલકુલ. વિટ્જેનસ્ટાઇનનું નામ આવે એટલે ફિલોસોફીમાં એક મોટો વળાંક યાદ આવે, અને એમણે તો એક નહીં બે વાર વિચારની દિશા બદલી નાખી.
એ જ વાત છે. એટલે જ એ જાણવું રસપ્રદ છે કે એમણે ભાષા, તર્ક અને ફિલોસોફીની પ્રકૃતિ વિશેની આપણી સમજને કેવી રીતે બદલી.
એમની ખાસિયત એ છે કે તેઓ સીધા જવાબો નથી આપતા, એમ કે એ પ્રશ્નો પૂછવાની આપણી રીત પર જ સવાલ ઊભા કરે છે.
તો આજે આપણે એમના જીવન, એમના વિચારોના જે બે મુખ્ય તબક્કા ગણાય છે અને એમનો કાયમી વારસો, આ બધા પર ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણી પાસે જે માહિતી અને વિશ્લેષણ છે એના આધારે આપણે આ ચર્ચાને આગળ વધારીશું.
આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે વપરાય છે, એની ગતિશીલતા, એની અસ્પષ્ટતાઓ ત્યાં સુધી પહોંચે છે.
તો શરૂઆત કરીએ એમના સમય અને સંજોગોથી. જન્મ 1889 વિયેના, અવસાન 1951 કેમ્બ્રિજ.
હા, આ યુરોપ માટે ભારે ઉથલપાથલનો સમય હતો. ઓસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્યનો અંત, બે વિશ્વયુદ્ધો.
હા, અને આ બધી ઘટનાઓની એમના સંવેદનશીલ મન પર બહુ ઊંડી અસર પડી હશે. પણ આ માત્ર રાજકીય અસ્થિરતા નહોતી, બૌદ્ધિક રીતે પણ ઘણું બધું બદલાઈ રહ્યું હતું.
જેમ કે
તર્કશાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન એ બધાના પાયા પર જ સવાલો ઉઠી રહ્યા હતા. ફ્રેગે અને બર્ટ્રેન્ડ રસેલ જેવા લોકો તર્ક અને ભાષા પર નવું કામ કરી રહ્યા હતા, જેમનો સીધો પ્રભાવ વિટ્જેનસ્ટાઇન પર પડ્યો.
અને વિયેના પોતે પણ એક કેન્દ્ર હતું ને કલા અને બુદ્ધિનું, બરાબર. ક્લિમ્ટ, શોએનબર્ગ, ફ્રોઇડ આ બધા ત્યાં જ હતા, અને આ બધાની વચ્ચે એક પ્રકારનું અર્થનું સંકટ, મતલબ કે શું ભાષા ખરેખર વાસ્તવિકતાને પકડી શકે છે, આ પ્રશ્ન એમના દર્શનનું શું કહેવાય પ્રસ્થાન બિંદુ બન્યો.
અને એમનું કુટુંબ પણ ખૂબ જ શ્રીમંત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હતું, ખરું ને? યુરોપના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક.
હા, એમના પિતા કાર્લ વિટ્જેનસ્ટાઇન સ્ટીલ ઉદ્યોગના માંધાતા હતા, અને એમના ઘરે બ્રામ્સ જેવા સંગીતકારોની અવરજવર રહેતી. આટલા વૈભવ વચ્ચે એમનું એન્જિનિયરિંગ અને પછી ફિલોસોફી તરફ વળવું એ પણ રસપ્રદ છે.
શરૂઆત એન્જિનિયરિંગથી થઈ.
હા, પહેલાં બર્લિનમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, પછી મેન્ચેસ્ટરમાં એરોનોટિકલ એન્જિનિયરિંગ. કહેવાય છે કે વિમાનના પ્રોપેલર પર કામ કરતા કરતા એમને ગણિતના પાયાના પ્રશ્નોમાં રસ જાગ્યો.
અને ત્યાંથી ફિલોસોફી તરફ.
બરાબર. પછી એમણે બર્ટ્રાન્ડ રસેલનું પ્રિન્સિપલ્સ ઓફ મેથેમેટિક્સ વાંચ્યું, અને બસ જીવન બદલાઈ ગયું. એમને ગણિતના તર્ક વિશે એટલા બધા પ્રશ્નો થયા કે 1911-12માં એ સીધા કેમ્બ્રિજ પહોંચી ગયા રસેલને મળવા.
સીધા રસેલ પાસે.
હા, અને રસેલ પણ આ યુવાનની પ્રતિભાથી, એની તીવ્રતાથી ખૂબ પ્રભાવિત થયા.
અને પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ, એ પણ એક મોટો વળાંક.
હા, અને એ સ્વેચ્છાએ જોડાયા ઓસ્ટ્રિયન સૈન્યમાં.
અને ત્યાં યુદ્ધની વચ્ચે એમણે પહેલું પુસ્તક લખ્યું.
બરાબર. ખાઈઓમાં બેસીને ત્યાં એમણે લખ્યું ટ્રેક્ટેટસ લોજિકો ફિલોસોફિકસ. અકલ્પનીય વાત છે, યુદ્ધના અનુભવો અને તર્કની ચોકસાઈ વચ્ચેનો તણાવ એમાં દેખાય છે.
અને પછી તો એમણે લગભગ ફિલોસોફી છોડી જ દીધી હતી એમ કહેવાય છે.
હા, એમને લાગ્યું કે ટ્રેક્ટેટસમાં એમણે ફિલોસોફીની બધી મૂળભૂત સમસ્યાઓ ઉકેલી નાખી છે, એટલે પછી શું?
શું વાત કરો છો? તો પછી શું કર્યું એમણે?
એમને પોતાની વારસાગત સંપત્તિ દાન કરી દીધી. પછી ઓસ્ટ્રિયાના ગામડામાં જઈને સ્કૂલમાં શિક્ષક બન્યા.
શિક્ષક?
હા, પ્રાથમિક શાળાના શિક્ષક. પછી એક મઠમાં માળી તરીકે કામ કર્યું. એમની બહેન માટે વિયેનામાં એક ઘર પણ ડિઝાઇન કર્યું, જે આજે પણ આર્કિટેક્ચરનો નમૂનો ગણાય છે. આ બધું એમની નૈતિક ગંભીરતા અને સતત ચાલતો આંતરિક સંઘર્ષ દર્શાવે છે.
પણ આખરે એ ફિલોસોફીમાં પાછા ફર્યા 1929માં કેમ્બ્રિજ.
હા, બરાબર. અને આ શરૂઆત હતી એમના જીવનના અને વિચારના બીજા તબક્કાની.
એટલે એમના કામને બે ભાગમાં વહેંચવામાં આવે છે, ખરું ને? ટ્રેક્ટસવાળો પહેલો તબક્કો અને પછીનો બીજો.
બરાબર. પ્રારંભિક વિટ્સનસ્ટાઇન, જેનું કેન્દ્ર ટ્રેક્ટસ છે, અને ઉત્તરકાલીન વિટ્સનસ્ટાઇન, જેમના વિચારો મુખ્યત્વે ફિલોસોફિકલ ઇન્વેસ્ટિગેશન્સમાં જોવા મળે છે, જેમના મૃત્યુ પછી પ્રકાશિત થયું. કેમ્બ્રિજ એમનું બૌદ્ધિક ઘર જેવું રહ્યું, પણ વારંવાર એકાંત માટે નોર્વે કે આયર્લેન્ડ ચાલ્યા જતા.
ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. પહેલા ટ્રેક્ટસ, એનો મુખ્ય વિચાર શું હતો? પેલી પિક્ચર થિયરી ઓફ મીનિંગ.
હમ, ટ્રેક્ટસ એમના જીવનકાળમાં પ્રકાશિત થયેલું એકમાત્ર પુસ્તક. એની શૈલી સૂત્રો જેવી છે. મુખ્ય વિચાર એ હતો કે ભાષા ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે વાસ્તવિકતાનું તાર્કિક ચિત્ર રજૂ કરે.
એટલે એમ કે વાક્યની રચના દુનિયાની રચના જેવી હોવી જોઈએ.
હા, તાર્કિક એટલે વાક્યમાં જે તાર્કિક સંબંધ હોય તે જ સંબંધો દુનિયાની હકીકતો વચ્ચે હોવા જોઈએ. એમણે ભાષાની સીમા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો, શું અર્થપૂર્ણ રીતે કહી શકાય અને શું નહીં.
અને પેલું છેલ્લું વાક્ય, જેના વિશે બોલી શકાતું નથી તેના વિશે મૌન જેવું જોઈએ, એનું શું?
એનો મતલબ હતો કે નૈતિકતા, સૌંદર્ય, જીવનનો અર્થ, આ બધી બાબતો તાર્કિક ભાષાની પકડની બહાર છે. એના વિશે આપણે તર્કબદ્ધ વિધાનો ન કરી શકીએ. એ કદાચ અનુભવી શકાય, દર્શાવી શકાય, પણ કહી ન શકાય.
આ પુસ્તકે લોજિકલ પોઝિટિવિઝમને બહુ પ્રેરણા આપી હતી ને?
હા, શરૂઆતમાં લોજિકલ પોઝિટિવિસ્ટને લાગ્યું કે આ પુસ્તક એમના વિચારોને સમર્થન આપે છે, કે ફિલોસોફીએ ફક્ત તાર્કિક અને ચકાસી શકાય તેવા વાક્યો સાથે જ કામ કરવું જોઈએ. પણ
વિચિનસ્ટાઈન પોતે પછી એનાથી દૂર ગયા, બરાબર ને?
બિલકુલ. એમને લાગ્યું કે એમનું અર્થઘટન બરાબર નથી થયું. એમના મતે એ બહુ સરળ અર્થઘટન હતું.
અને પછી દાયકાઓ પછી આવ્યું ફિલોસોફિકલ ઇન્વેસ્ટિગેશન્સ, જેમાં એમણે પોતાના જ પહેલાના વિચારોને પડકાર્યા. આટલો મોટો ફેરફાર.
હા, આ એક મોટો પલટો હતો. ઇન્વેસ્ટિગેશન્સમાં એ પિક્ચર થિયરીને નકારે છે. ભાષાનો કોઈ એક નિશ્ચિત તાર્કિક સાર હોય એ વિચારને પણ નકારે છે.
તો પછી અર્થ ક્યાંથી આવે?
એ કહે છે કે ભાષા એક ટૂલબોક્સ જેવી છે, અલગ અલગ ઓજારો અલગ અલગ કામ માટે. શબ્દનો અર્થ એના ઉપયોગ પર આધાર રાખે છે. મીનિંગ ઇઝ યુઝ.
એટલે કે પાણી શબ્દનો અર્થ એ ક્યારે, ક્યાં અને કેવી રીતે વપરાય છે તેના પર છે.
બરાબર. પાણી માંગવું, પાણી પર વૈજ્ઞાનિક ચર્ચા કરવી, પાણીમાં બેસી જવું, દરેકનો અર્થ અલગ છે કારણ કે ઉપયોગ અલગ છે.
અને પેલો લેંગ્વેજ ગેમ્સનો ખ્યાલ?
હા, એ આની સાથે જોડાયેલો છે. લેંગ્વેજ ગેમ્સ એટલે ભાષાના જુદા જુદા ઉપયોગો અને તેની સાથે જોડાયેલા નિયમો અને પ્રવૃત્તિઓ, જેમ કે ઓર્ડર આપવાની રમત, વર્ણન કરવાની રમત, મજાક કરવાની રમત, દરેકના નિયમો અલગ.
અને આ રમતો આપણા જીવન સાથે જોડાયેલી છે.
બરાબર. એ આપણા ફોર્મ્સ ઓફ લાઈફ એટલે કે આપણી સહિયારી જીવન પદ્ધતિઓ, રીતભાતો, સાંસ્કૃતિક સંદર્ભો એમાં વણાયેલી છે. એટલે જ ભાષા જીવંત છે, સ્થિર નથી.
તો આ નવા દ્રષ્ટિકોણ મુજબ ફિલોસોફીનું કામ શું બન્યું? સિદ્ધાંતો બાંધવાનું નહીં ને?
ના, એ મુજબ ફિલોસોફીનું કામ છે ભાષાના દુરુપયોગથી ઊભી થતી બૌદ્ધિક ગૂંચવણો ઉકેલવાનો. જ્યારે આપણે એક રમતના નિયમો બીજી પર લગાડીએ કે શબ્દોને સંદર્ભ વગર જોઈએ ત્યારે સમસ્યા થાય. ફિલોસોફરનું કામ આ ગૂંચ ઉકેલવાનું છે.
પેલું ઉદાહરણ, માખીને શીશીમાંથી બહાર કાઢવી.
હા, એ જ. એ એક પ્રકારની બૌદ્ધિક થેરાપી જેવું છે, ગૂંચવણો દૂર કરવી.
ટ્રેક્ટેટર્સ અને ઇન્વેસ્ટિગેશન સિવાય બીજા કયા લખાણો મહત્વના છે?
એમના મૃત્યુ પછી ઘણું પ્રકાશિત થયું. અનસર્ટેનિટી, જેમાં જ્ઞાન અને શંકા વિશે એમના અંતિમ વિચારો છે. બ્લુ એન્ડ બ્રાઉન બુક્સ, જે એમના વિચારોના પરિવર્તનને સમજવા મદદ કરે છે. અને રિમાર્ક્સ ઓન ધ ફાઉન્ડેશન્સ ઓફ મેથેમેટિક્સ પણ.
જો ટૂંકમાં કહેવું હોય તો એમનું મુખ્ય યોગદાન શું ગણાય? કઈ વાતો ખરેખર ક્રાંતિકારી હતી?
પહેલું તો ભાષા અને અર્થ વિશેની સમજમાં બે વાર ક્રાંતિ. બીજું, ફિલોસોફીની પદ્ધતિ અને હેતુ પર જ સવાલ, એનો ઉપચારાત્મક સ્વભાવ પર ભાર. અને ત્રીજું, પેલું પ્રાઇવેટ લેંગ્વેજ આર્ગ્યુમેન્ટ અને રૂલ ફોલોઈંગ જેવા મુદ્દાઓ.
આ પ્રાઇવેટ લેંગ્વેજ અને રૂલ ફોલોઈંગ એ થોડું સરળ રીતે સમજાવશો?
પ્રાઇવેટ લેંગ્વેજ એટલે શું? એવી ભાષા શક્ય છે જે ફક્ત એક જ વ્યક્તિ સમજી શકે, જેના નિયમો ફક્ત એના મનમાં જ હોય. જેમ કે મારી પોતાની પીડા માટે મારો ખાનગી શબ્દ. વિજેનસ્ટાઈન કહે છે ના, કારણ કે ભાષાના નિયમો અને અર્થ માટે જાહેર માપદંડ જોઈએ, બીજા ચકાસી શકે એવા. આ મન અને ભાષાના સંબંધ પર મોટો પ્રકાશ પાડે છે.
અને રૂલ ફોલોઈંગ?
એ એવો સવાલ પૂછે છે કે આપણે કોઈ નિયમ કેવી રીતે સમજીએ અને લાગુ પાડીએ છીએ. જેમ કે પ્લસ ટુ કરવાનો નિયમ, શું નિયમ પોતે જ નક્કી કરી દે છે કે આગળ શું કરવાનું છે? વિટજેનસ્ટાઈન બતાવે છે કે નિયમનું પાલન એ ફક્ત સૂત્ર નથી, પણ એ આપણી તાલીમ, આપણી પ્રથાઓ આપણા ફોર્મ ઓફ લાઈફ પર આધાર રાખે છે. આ બંને મુદ્દાઓ આજે પણ ખાસ કરીને એઆઈના સંદર્ભમાં બહુ મહત્વના છે.
જો એમની સરખામણી બીજા ફિલોસોફરો સાથે કરીએ, કાંટ કે હેગેલ જેવા,
ના, એમના જેવા સિસ્ટમ બિલ્ડર તો નહોતા જ, એમની પદ્ધતિ વધુ સોક્રેટિસ જેવી, સવાલો પૂછવા, ધારણાઓને પડકારવી.
પણ ફ્રેગે અને રસેલનો પ્રભાવ હતો ને?
હા, તર્કશાસ્ત્રમાં એમનો પ્રભાવ હતો, પણ વિટ્જિનસ્ટાઈન એનાથી આગળ ગયા, ભાષાના રોજિંદા સામાજિક ઉપયોગ તરફ, જે ફ્રેગે રસેલ માટે ગૌણ હતું.
અને લોજિકલ પોઝિટિવિસ્ટ્સ, ઓર્ડિનરી લેંગ્વેજ ફિલોસોફર્સ?
પોઝિટિવિસ્ટ શરૂઆતમાં ટ્રેક્ટસથી પ્રભાવિત થયા, પણ પછી વિટ્જિનસ્ટાઈન એમનાથી અલગ થયા, અને ઓર્ડિનરી લેંગ્વેજ ફિલોસોફર્સ સાથે રસ સમાન હતો, રોજિંદા ભાષાનો અભ્યાસ, પણ પદ્ધતિ અને ઊંડાણ અલગ હતા. એમનો પ્રભાવ 20મી સદીમાં હાઇડેગર જેટલો જ ગણાય છે, ભલે બંને સાવ જુલી દિશાના હતા.
એમના કામને શરૂઆતમાં કેવી રીતે જોવામાં આવ્યો અને આજે શું એ પ્રસ્તુત છે?
શરૂઆતથી જ એમના કામના અર્થઘટનો બહુ જુદા જુદા થયા છે. પહેલો અને બીજો વિટ્જિનસ્ટાઈન એક જ છે કે અલગ? એ જ મોટો સવાલ રહ્યો છે. એમના પછીના વિચારોએ ઓર્ડિનરી લેંગ્વેજ ફિલોસોફીને પ્રેરણા આપી, અને આજે પણ જુઓ, ફિલોસોફી ઓફ માઇન્ડ, કોગ્નેટિવ સાયન્સ, એઆઈ, આ બધામાં એમના વિચારો ખૂબ જ સુસંગત છે.
એઆઈમાં કેવી રીતે?
પેલા પ્રશ્નો, શું મશીન સમજી શકે? શું એઆઈ નિયમ પાળે છે કે ખાલી પેટર્ન ફોલો કરે છે? શું મશીનનું ફોર્મ ઓફ લાઈફ હોઈ શકે? આ બધાના મૂળમાં વિટ્જિનસ્ટાઈનના વિચારો છે, એટલે એ ખાલી ઇતિહાસ નથી.
ચાલો એમના કેટલાક અવતરણો ફરી જોઈએ. ટ્રેક્ટસનું પેલું, મારી ભાષાની સીમાઓ મારા વિશ્વની સીમાઓ છે.
હા, એ એમના શરૂઆતના વિચારને પકડે છે, જે ભાષામાં વ્યક્ત થાય તે જ આપણી દુનિયા, બાકી બધું અકથ્ય.
અને ઇન્વેસ્ટિગેશન્સમાંથી તત્વજ્ઞાનનો ઉદ્દેશ્ય, માખીને શીશીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવો.
આ એમની પછીની થેરાપ્યુટિક ભૂમિકા. ફિલોસોફી ભાષાના જાળા ઉકેલે, જેથી મન સ્પષ્ટ થાય, મુક્ત થાય.
અને ટ્રેક્ટેટસનું અંતિમ વાક્ય, જેના વિશે બોલી શકાતું નથી તેના વિશે મૌન રહેવું જોઈએ.
આ તાર્કિક ભાષાની મર્યાદા સ્વીકારે છે. જીવનના ઊંડા પાસાઓ કદાચ શબ્દોમાં ન બંધાય, એના વિશે સિદ્ધાંતો બાંધવા કરતાં મૌન રહેવું વધુ યોગ્ય.
અને પેલું, શબ્દનો અર્થ ભાષામાં તેનો ઉપયોગ છે.
બરાબર. આ એમના પછીના દર્શનનું હાર્દ, અર્થ સ્થિર નથી, એ સંદર્ભ અને વ્યવહારમાં જ બને છે.
અને છેલ્લું, જો સિંહ બોલી શકતો હોત તો આપણે તેને સમજી શક્યા ન હોત. આ બહુ ગહન લાગે છે.
હા, આ ફોર્મ્સ ઓફ લાઈફના મહત્વ પર ભાર મૂકે છે. સમજણ ખાલી શબ્દોની આપલે નથી, એ સહિયારા અનુભવ પર ટકે છે. સિંહની દુનિયા, એના અનુભવો આપણાથી એટલા જુદા છે કે એ આપણી ભાષા બોલે તો પણ આપણે એને કદાચ ન સમજી શકીએ. ઊંડાણપૂર્વકની સમજ માટે સહભાગિતા જરૂરી છે.
આટલા પ્રભાવશાળી વિચારો, પણ એની ટીકા પણ થઈ હશે ને?
હા, ચોક્કસ. ઘણા ફિલોસોફરો એમનો આ બિન સૈદ્ધાંતિક અભિગમ નથી સ્વીકારતા. એમનું કહેવું છે કે ફિલોસોફીએ ખાલી ગૂંચ નથી ઉકેલવાની, પણ વાસ્તવિકતા વિશે કંઈક કહેવાનું પણ છે. કેટલાકને એમનું પછીનું લખાણ અસ્પષ્ટ લાગે છે, અને પેલા પ્રાઇવેટ લેંગ્વેજ રૂલ ફોલોઈંગના તર્કો પર તો હજી પણ બહુ ચર્ચા ચાલે છે, અને પહેલો અને બીજો વિટ્જિનસ્ટાઈન વચ્ચેનો સંબંધ એ તો કાયમી ચર્ચાનો વિષય છે.
એમના જીવનની કેટલીક વાતો પણ બહુ રસપ્રદ છે. સંપત્તિનો ત્યાગ તો આપણે જાણ્યો, પણ એમના સ્વભાવ વિશે?
એ અત્યંત તીવ્ર, ગંભીર અને કડક હતા, પોતાના પ્રત્યે પણ અને બીજાઓ પ્રત્યે પણ. શિક્ષક તરીકે એમના વિદ્યાર્થીઓ એમનાથી ડરતા પણ ખરા અને પ્રભાવિત પણ હતા.
અને બીજા વિશ્વયુદ્ધ વખતે હોસ્પિટલમાં પોર્ટર તરીકે કામ કર્યું હતું.
હા, લંડનમાં. અને કોઈને ખબર પણ નહોતી કે આ માણસ કોણ છે. ગુપ્ત રીતે એમના વ્યક્તિત્વના આવા ઘણા પાસા હતા.
પોતાની જાત પ્રત્યે પણ કડક હતા ને? લખાણો બાળી નાખતા.
હા, અત્યંત સ્વટીકાત્મક. હજારો પાના લખ્યા, પણ બહુ ઓછું પ્રકાશિત કરવા યોગ્ય ઘડ્યો. જીવનભર પોતાના વિચારોને ચકાસતા રહ્યા, સુધારતા રહ્યા. આ સતત અસંતોષ અને પ્રામાણિકતાની ખોજ એમના જીવન અને દર્શન બંનેની ઓળખ છે.
ખરેખર લુડવિગ વિટ્જિનસ્ટાઈન એક અદ્ભુત અને જટિલ વ્યક્તિત્વ હતા. એમણે ફિલોસોફી શું છે અને કેવી રીતે કરવી જોઈએ એના પર જ આપણને પુનર્વિચાર કરવા મજબૂર કર્યા.
ચોક્કસ. તર્કની સીમાઓથી શરૂ કરીને ભાષાના જીવંત ઉપયોગ સુધીની એમની સફર આપણને ભાષા, અર્થ અને આપણી સમજણ વિશે વધુ ઊંડાણથી વિચારતા કરે છે.
એમનો વારસો આપણને એ શીખવે છે કે કઠોર વિશ્લેષણ અને માનવીય જીવનની જટિલતાની સમજ આ બંને સાથે રાખીને કેવી રીતે વિચારી શકાય.
બરાબર, અને સ્પષ્ટતા માટે સતત પ્રયત્ન કરવો પડે છે એ પણ યાદ અપાવે છે.
અને શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે સમાપન કરીએ. વિટ્જનસ્ટાઈને કહ્યું કે ફિલોસોફીનું કામ માખીને શીશીમાંથી બહાર કાઢવાનું છે, ભાષાકીય ગૂંચ ઉકેલવાનું. શું આપણા રોજિંદા જીવનની ઘણી સમસ્યાઓ, ગેરસમજો, સંઘર્ષો પણ ભાષાના અસ્પષ્ટ ઉપયોગમાંથી નથી આવતા?
વિચારવા જેવો મુદ્દો છે. જો આપણે ભાષા પ્રત્યે વધુ સજાગ બનીએ તો કદાચ ઘણી શીશીઓમાંથી આપણે બહાર નીકળી શકીએ.
આ વિચાર સાથે આજનો આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.